ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. 19મી સદીના ગુજરાતના એક અગ્રણી વિચારક મણિલાલ નભુભાઈ દ્વિવેદી, એમનો જન્મ 1858 અને અવસાન 1898, અને એમના એક મહત્વના નિબંધ અવલોકન પર આજે આપણે ઊંડા ઉતરીશું.
નમસ્કાર. હા, મણિલાલ દ્વિવેદી એ સમયના ખરેખર પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા, અને આ નિબંધ અવલોકન એમના ચિંતનને એક બારી ખોલી આપે છે.
બરાબર. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે મણિલાલભાઈ ટીકા અને અવલોકન આ બે શબ્દો વચ્ચે શું ભેદ પાડે છે, અને કોઈ પણ વસ્તુ, સાહિત્ય હોય કે બીજું કંઈ, એનું મૂલ્યાંકન કરતી વખતે શું કહેવાય, સાચો રસ્તો કયો?
સાચી વાત છે. આ ચર્ચા ખાલી સાહિત્ય પૂરતી નથી જ, આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
હા, આપણે રોજબરોજ કેટલું બધું વાંચીએ, જોઈએ, એને પર પ્રતિક્રિયા આપીએ. તો ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. મણિલાલ દ્વિવેદીનો આ નિબંધ ખરેખર દૂરંદેશી કહી શકાય. એ સમય એવો હતો કે ગુજરાતી સાહિત્ય હજી ઘરાઈ રહ્યું હતું, અને ઘણા ટીકાકારો શું કરતા,
પોતાનું જ જ્ઞાન બતાવતા હશે.
હા, મૂળ કૃતિને સમજાવવા કરતા પોતાના પાંડિત્યનું પ્રદર્શન વધારે.
દ્વિવેદી આની સામે એક વ્યવસ્થિત વિચાર મૂકે છે. નહીં,
નિબંધની શરૂઆતમાં જે ભોજરાજના શ્લોકનો ઉલ્લેખ કરે છે, નહીં,
એ થોડુંક કટાક્ષ જેવું લાગે છે.
હા, બરાબર. એ શ્લોક એવું કહે છે કે ઘણા ટીકાકારો શું કરે, જે અઘરું હોય એને કે આ તો સ્પષ્ટ જ છે, અને જે સહેલું હોય એને શબ્દોના જાળામાં ગૂંચવી નાખે.
ઓ,
એટલે દ્વિવેદી કહે છે કે આવા લોકો વસ્તુ વિકલું કરનારા છે, મતલબ કે મૂળ વસ્તુને બગાડનારા.
જાણે જાણી જોઈને ગૂંચવાડો ઊભો કરે.
કંઈક એવું જ. જાણે હેતુ સમજાવવાનો નહીં, પણ બસ પોતાની હોશિયારી બતાવવાનો. જોકે દ્વિવેદીએ પણ માને છે કે સારા ટીકાકારો હોય છે, જે કૃતિને સમજવામાં મદદ કરે, એને અમર બનાવે.
હા, પેલું ઉદાહરણ આપે છે ને સંસ્કૃતનું.
હા, કાલિદાસ માટે મલ્લિનાથની ટીકા એ પ્રખ્યાત છે, પણ એમના સમયમાં મુખ્ય સમસ્યા એ હતી કે ટીકા શબ્દનો અર્થ જ નકારાત્મક થઈ ગયો હતો.
એટલે ટીકા એટલે બસ ભૂલો જ કાઢવી એવું.
હા, અને આવી નિંદા તો એમના મતે હલકા લેખકોનું પેટ ભરવાનું સાધન છે, એની પરવા ન કરવી જોઈએ. એ તો એમ પણ કહે છે કે મતભેદ તો સારો છે, એનાથી જ્ઞાન વધે, એનાથી ડરવાનું નહીં.
બહુ સરસ વાત. તો પછી જો આ નકારાત્મક ટીકા યોગ્ય નથી, તો સાચો રસ્તો કયો? દ્વિવેદી શું સૂચવે છે?
હા, અહીં જ એમનો મુખ્ય મુદ્દો આવે છે. એ ટીકા શબ્દને બદલે અવલોકન શબ્દ વાપરવાનું સૂચન કરે છે.
અવલોકન એટલે અંગ્રેજી રિવ્યુ એવું, પુનરાવલોકન.
બરાબર, પુનરાવલોકન, ફરીથી જોવું, ધ્યાનથી તપાસવું, એવો ભાવ છે.
ઓકે, તો આ અવલોકનનો હેતુ શું? ભૂલો કાઢવાને બદલે ગુણ શોધવા, એટલું જ?
ના ના, એનાથી થોડું વધારે ઊંડું છે. જો અવલોકનનો મુખ્ય હેતુ એ નથી કે કૃતિ સારી કે ખરાબ એવો ચુકાદો આપી દેવો.
અચ્છા,
તો શું એમનો હેતુ છે? એમના શબ્દોમાં કહું તો, પ્રકૃત વિશે જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરવો. મતલબ કે કૃતિ જે કહેવા માંગે છે એને વાચક સામે સ્પષ્ટ રીતે મૂકવી, એના પર પ્રકાશ પાડવો.
ઓ, એટલે અવલોકનકારનું કામ જજ બનવાનું નથી, પણ એક ગાઈડ બનવાનું છે વાચક માટે.
બિલકુલ, વાચકને સમજાવવા પર ભાર છે, લેખકને નહીં. લેખકને ઉપદેશ નથી આપવાનો.
આ તો બહુ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે ઘણીવાર સમીક્ષાઓ લેખકને સલાહ આપતી હોય એવું લાગે.
હા, એ ભૂલ દ્વિવેદી ટાળવાનું કહે છે.
પણ આવું ઉદ્દેશ્યપૂર્ણ અવલોકન કરવું કેવી રીતે? કોઈ પદ્ધતિ છે? નહીતર તો પાછું પેલું વ્યક્તિગત ગમા અણગમા આવી જાય ને.
સાચી વાત. એટલે જ દ્વિવેદી એક માળખું આપે છે ભારતીય શાસ્ત્રોમાંથી, અનુબંધ ચતુષ્ટ્ય.
ઓહો, નામ થોડું ભારેખમ લાગે છે, અનુબંધ ચતુષ્ટ્ય.
હા, પણ વાત સરળ છે. ચાર અનુબંધ એટલે કે ચાર જોડાણ, જે કોઈ પણ કૃતિને સમજવામાં મદદ કરે.
ચાર જોડાણ કયા કયા?
પહેલું, વિષય, કૃતિનો મુખ્ય મુદ્દો શું છે. બીજું, સંબંધ, લેખકનો એ વિષય સાથે શો સંબંધ છે.
ઓકે.
ત્રીજું, પ્રયોજન, લેખકે આ કૃતિ શા માટે લખી, એનો હેતુ શું. અને ચોથું, અધિકાર, આ કોના માટે લખાઈ છે, વાચક કોણ છે.
અચ્છા, વિષય, સંબંધ, પ્રયોજન, અધિકાર, આ તો જાણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા વિચારવા જેવું લાગે છે.
બરાબર. અને આ અધિકારવાળો મુદ્દો ખાસ, જેમ કે બાળકોની વાર્તાનું મૂલ્યાંકન કોઈ ગંભીર નવલકથાના માપદંડથી ના થાય, ખરું ને?
હા, એ તો બરાબર છે.
દ્વિવેદી કહે છે કે આ ચાર બાબતો ધ્યાનમાં રાખો તો તમે કૃતિને એના પોતાના સંદર્ભમાં સમજશો. તમારા મનમાં જે હોય એ કૃતિ પર નહીં થોપી દો. એ સ્પષ્ટ ચેતવણી આપે છે કે પોતાના મનમાં કલ્પેલી વાતને કૃતિ સાથે જોડવી એ મોટી ભૂલ છે.
સમજાયો. આ માળખું મદદરૂપ થઈ શકે, પણ શું હંમેશા નિયમો પ્રમાણે જ ચાલવાનું? સાહિત્યમાં, કલામાં તો નવા પ્રયોગો થાય, નિયમો તૂટે, એનું શું?
બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અને અહીં દ્વિવેદી ફરી બહુ સંતુલિત વાત કરે છે. એ માને છે કે શાસ્ત્ર એટલે કે નિયમો, સિદ્ધાંતો એ ઉપયોગી છે, ખાસ કરીને નવા શીખનાર માટે. એ દિશા આપે. પણ એ એમ પણ કહે છે કે મહાન પ્રતિભાઓ નિયમોથી બંધાતી નથી. પેલું સંસ્કૃત વચન છે ને, નિરંકુશા કવયઃ.
હા, કવિઓ નિરંકુશ હોય છે. તો પછી જો નિયમ નહીં તો શેના આધારે નક્કી કરવું કે શું બરાબર છે?
દ્વિવેદી કહે છે, નિયમ કે શાસ્ત્ર કરતા પણ વધારે મહત્વનું છે ઔચિત્ય.
ઔચિત્ય?
હા.
એટલે
એપ્રોપ્રિએટનેસ, યોગ્યતા.
હા, બરાબર, યોગ્યતા. જે તે દેશ, કાળ, પરિસ્થિતિને અનુરૂપ શું યોગ્ય છે એ જોવાનું. અને આ ઔચિત્ય શાના પર આધાર રાખે?
દુનિયાના સામાન્ય નિયમો, માણસનો સ્વભાવ, આપણો અનુભવ, એના પર.
એટલે કે સંદર્ભ સૌથી મહત્વનો. કોન્ટેક્સ્ટ ઇઝ કિંગ.
એકદમ. ઔચિત્ય જ નક્કી કરે કે ક્યારે નિયમ પાળવો અને ક્યારે એને ઓળંગવો યોગ્ય છે. જેમ કે વિજ્ઞાનમાં પણ જુઓ, જૂના સિદ્ધાંતોને કોઈકે પડકાર્યા, પરંપરા તોડી, ત્યારે જ નવી શોધ થઈ. ગેલિલિયો, બુદ્ધ, કપિલ.
હા, એ વાત સાચી છે.
તો એ જ રીતે કવિતા, કલા જેવા કલ્પનાના વિષયોમાં પણ નિયમો સાવ ફેંકી દેવાના નથી, પણ છેવટે તો ઔચિત્ય જ સર્વોપરી છે.
આ ઔચિત્યને સમજાવવા કોઈ દાખલો આપે છે દ્વિવેદી?
હા, નાટ્યશાસ્ત્રના આપે છે. જેમ કે પહેલા સંસ્કૃત નાટકોમાં પ્રસ્તાવના જરૂરી ગણાતી, આજે કદાચ ન પણ હોય.
બરાબર.
અથવા નાટકના અંતે કરુણ રસ ન હોવો જોઈએ એવો નિયમ હતો. પણ શેક્સપિયર, એના ટ્રેજેડીઝ તો મહાન ગણાય છે ને?
હાસ્તો.
તો નિયમો કાયમી નથી?
ના.
એટલે દ્વિવેદી કહે છે કે ઔચિત્ય જોવાનું, અને એના માટે બે કસોટી. શું આ શક્ય છે અને શું આ ઉપયોગી છે?
શક્યતા અને ઉપયોગ. ઇન્ટરેસ્ટિંગ. ચાલો, આ બધી સૈદ્ધાંતિક વાતો તો થઈ, પણ વ્યવહારમાં આપણે, મતલબ કે અવલોકનકારો, કઈ ભૂલો કરી બેસી છીએ જેનાથી બચવું જોઈએ?
હા, એક બહુ મોટી ભૂલ તરફે ધ્યાન દોરે છે. એ છે, સમગ્ર ચિત્રને વિલોકી શકતા નથી.
એટલે
બારીકાઈથી ન જોવું?
ના, ઉલટું.
એટલું બધું બારીકાઈથી જોવું કે મુખ્ય ચિત્ર જ ચૂકી જવાય.
કૃતિના કોઈ એક નાના ભાગ પર,
કોઈ નાની ભૂલ પર અટકી જવું.
પેલું કહે છે ને, ઝાડ જોવામાં જંગલ ભૂલી જવું.
બસ એ જ. દ્વિવેદી ચિત્રની જ ઉપમા વાપરે છે. કહે છે કે છૂટક રેખાઓ જોશો તો કંઈ નહીં દેખાય, પણ સમગ્ર ચિત્ર જુઓ, એની ભવ્યતા, એની અસર, એ મહત્વનું છે.
અને બીજી કોઈ ભૂલ?
હા, એક બહુ જ મહત્વની વાત. લેખકના અંગત જીવનને, એના આચરણને, એના વિચારો સાથે ભેળવી દેવું.
ઓહ, આ તો આજે પણ કેટલું બધું થાય છે. કોઈના અંગત જીવનના આધારે એના કામને વખોડી કાઢવું.
હા, દ્વિવેદી આ બાબતે બહુ સ્પષ્ટ છે. એ કહે છે, માણસના આચરણમાં ભૂલ હોઈ શકે, પણ એના વિચારો જો સારા હોય, ઉપયોગી હોય, તો એનું મહત્વ ઓછું નથી થતું.
વિચાર અને આચારને અલગ રાખવા.
બરાબર. વિચાર શાશ્વત છે, આચાર ક્ષણિક હોઈ શકે. અવલોકનકારે કૃતિ પર ધ્યાન આપવાનું છે, લેખકની પંચાતમાં નહીં. એને એ નિરર્થક ગણે છે.
અને ખુદ અવલોકન કરનાર વ્યક્તિ માટે એની પોતાની નિયત, એના હેતુ વિશે શું કહે છે?
હા, એના પર પણ બહુ ભાર મૂકે છે. એ ચેતવે છે કે અવલોકન ક્યારેય લોકપ્રિયતા મેળવવા, વાહવાહી લૂંટવા કે માનપાન માટે ન કરવું.
એવી કીર્તિને શું કહે છે?
એને કેવલ ધૂમનો બાચકો કહે છે, ધુમાડાના ગોટા જેવી ક્ષણિક. અને બીજાની ભૂલો કાઢીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની વૃત્તિ એને મિથ્યા આશા કહીને વખોડે છે.
એટલે કે અવલોકનકારમાં નમ્રતા અને નિસ્વાર્થ ભાવ હોવો જ જોઈએ.
અત્યંત જરૂરી. દ્વિવેદી કહે છે કે હું અને મારું એ ભાવ ભૂલવો પડે. ફક્ત દોષ જોવામાં રાચવાનું નથી, ગુણ શોધવામાં, એને પ્રગટ કરવામાં પ્રીતિ હોવી જોઈએ. એનો હેતુ તો ઉચ્ચ હોવો જોઈએ. અશુભમાંથી શુભ ફેલાવવું, નકામામાંથી કામનું તારવવું, સંસારને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરવો.
વાહ, આ તો ખૂબ જ ઊંચો આદર્શ થયો.
હા, અને જે આ સમગ્ર દ્રષ્ટિ નથી રાખી શકતો એ અવલોકનના કામને લાયક નથી એમ પણ કહે છે.
તો આખી ચર્ચા પરથી આપણે શું સાર કાઢી શકીએ? આ નિબંધ જે સદી પહેલા લખાયો એ આજે પણ આટલો મહત્વનો કેમ છે?
જુઓ, એ સમયે ગુજરાતી સાહિત્ય, વિચાર જગત એ બધું એક નવા વળાંક પર હતું, અને ત્યારે પેલી છીછરી ટીકા, પંડિતાઈનું પ્રદર્શન, વ્યક્તિગત હુમલા એ બધું ચાલતું હતું. દ્વિવેદીને લાગ્યું કે સાચી સમજણ અને મૂલ્યાંકન માટે એક સ્પષ્ટ દિશાની, એક સૈદ્ધાંતિક પીઠિકાની જરૂર છે.
અને એ જરૂર આજે પણ છે, કદાચ વધારે છે.
બિલકુલ. આજે ઇન્ટરનેટના જમાનામાં જ્યાં દરેક જણ પોતાની ટિપ્પણી આપી શકે છે, ત્યાં ઘણીવાર ઊંડાણ વગરની, સંદર્ભ વગરની ઉતાવળી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. દ્વિવેદીનું અવલોકન આપણને યાદ કરાવે છે કે સાચું મૂલ્યાંકન કેમ થવું જોઈએ. ઊંડાણથી, વસ્તુનિષ્ઠાથી, સંદર્ભ સાથે અને એક મોટી સમગ્ર દ્રષ્ટિ રાખીને.
આ વાત માત્ર સાહિત્ય કે કલા પૂરતી નથી, નહીં?
જરાય નહીં. કોઈ પણ વિચાર, કોઈ પણ માહિતી, કોઈ પણ ઘટના, એના વિશ્લેષણ માટે આ સિદ્ધાંતો પાયારૂપ છે.
ચાલો તો શ્રોતાઓ માટે મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર ટૂંકમાં યાદ કરી લઈએ.
ચોક્કસ. ત્રણ મુખ્ય મુદ્દા. પહેલું, ટીકા અને અવલોકનનો ભેદ. ટીકા એટલે નકારાત્મક દોષારોપણ, અવલોકન એટલે ઊંડી સમજ માટેનું વિશ્લેષણ. હેતુ સમજ વધારવાનો, ન્યાય તોડવાનો નહીં.
બરાબર. બીજું,
અનુબંધ ચતુષ્ટય અને ઔચિત્ય. કૃતિને એના પોતાના સંદર્ભમાં, વિષય, સંબંધ, પ્રયોજન, અધિકાર સમજો, અને નિયમો કરતા યોગ્યતા એટલે કે ઔચિત્ય પર વધુ ધ્યાન આપો.
અને ત્રીજું,
સમગ્ર દ્રષ્ટિ અને નિષ્ઠા. નાની ભૂલો કે લેખકના અંગત જીવનમાં અટવાયા વગર કૃતિની સમગ્ર અસર અને સંદેશ જુઓ, અને આ કામ નિષ્ઠાથી કરો, અંગત સ્વાર્થ કે પૂર્વગ્રહ વગર.
ખૂબ સરસ રીતે આ મુદ્દાઓ સમજાવ્યા. હવે શ્રોતાઓને વિચારવા માટે કોઈ અંતિમ પ્રશ્ન, કંઈક જેના પર એ મનન કરી શકે?
હા, એક વિચાર આપણે સૌ કરી શકીએ. આજનો યુગ જુઓ, ઝડપી ઓનલાઈન રિવ્યૂઝ, સોશિયલ મીડિયા પર ત્વરિત પ્રતિક્રિયાઓ, બધું રેટિંગ પર ચાલે છે. ઘણીવાર સપાટી પરની વાતો જ ગાજે છે, ઊંડાણ ખોવાઈ જાય છે. આવા સમયમાં મણિલાલ દ્વિવેદીનો અવલોકનનો આદર્શ, એટલે કે કૃતિના મૂળ હેતુને સમજવો, સંદર્ભ અને યોગ્યતા જોવી, સમગ્રતામાં વિચારવું, નિષ્ઠા રાખવી, આ બધું આપણને કેવી રીતે મદદ કરી શકે? આપણે જે કંઈ વાંચીએ, જોઈએ, સાંભળીએ, પછી તે કોઈ પુસ્તક હોય, ફિલ્મ હોય, સમાચાર હોય કે કોઈનો વિચાર હોય, એનું મૂલ્યાંકન કરવાની આપણી પોતાની રીતને વધુ સારી, વધુ પરિપક્વ બનાવવા માટે આ વિચારો આજે પણ કેટલા ઉપયોગી થઈ શકે એ વિચારવા જેવું ખરું.
ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન. આશા છે કે શ્રોતાઓ આના પર જરૂર વિચાર કરશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.